એકત્રના શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણી સામે છે વિજયરાય વૈદ્યનો એક ખૂબ જ રસપ્રદ લેખ, સાહિત્ય પ્રેરિત કવિ ખબરદાર. એમના પુસ્તક ગુજરાતી સાહિત્યની રૂપરેખાનો એક ભાગ છે. આપણો હેતુ એમ કંઈક વિજયરાય વૈદ્યની નજરે કવિ અર્દેશર ફરામજી ખબરદારના જીવન, એમના કાવ્યસર્જન અને ગુજરાતી સાહિત્યમાં એમના સ્થાનને ઊંડાણપૂર્વક સમજવાનો છે.
હા, અને ખબરદારનું સ્થાન ખરેખર એમ કહીએ ને કે અનન્ય છે. વિચારો તમે, એક પારસી કવિ જેમનું ઔપચારિક ભણતર ઓછું અને જેમણે જીવનનો મોટો ભાગ દક્ષિણ ભારતમાં ગાળ્યો, ગુજરાતી ભાષા અને સાહિત્યના મુખ્ય પ્રવાહથી કેટલા દૂર, છતાં એમણે ગુજરાતીમાં આટલું બધું અને આટલું નોંધપાત્ર સર્જન કર્યું. વૈદ્ય એમને સાહિત્ય પ્રેરિત કવિ કહે છે. આ શબ્દ જ કેટલો રસપ્રદ છે. એનો અર્થ શું, એનું મહત્વ શું, એ બધી ચર્ચા આપણે આગળ કરીશું જ.
બિલકુલ. તો ચાલો ને પહેલા કવિ ખબરદારના જીવનની થોડી રૂપરેખા જોઈ લઈએ. જન્મ 1881માં દમણમાં પારસી સમુદાયના હતા. અને નવાઈની વાત તો એ છે કે શાળાકીય અભ્યાસ માત્ર અંગ્રેજી 6ઠી સુધી. વ્યવસાય તેઓ જાગીરદાર હતા અને સાયકલ મોટર જેવી વસ્તુઓના વેપારી પણ. લગભગ 3 દાયકા, મતલબ જીવનનો ઘણો મહત્વનો સમય, એમણે મદ્રાસ, આજનું ચેન્નઈ, ત્યાં ગાળ્યો. આવી સ્થિતિમાં ગુજરાતી સાહિત્ય સર્જન કરવું એ જ પોતે મોટી વાત કહેવાય. પણ એમણે તો બહુ નાની ઉંમરે લખવાનું શરૂ કરેલું, 1895માં, એટલે માંડ 14 વર્ષના હશે. ત્યારે 100 દૃષ્ટાંતિક દોહરા પ્રગટ કર્યા અને પારસી બુચા કવિ તરીકે ઓળખાયા હતા.
હા, અને આ જ બધી પરિસ્થિતિઓ જુઓ, એની વચ્ચે એમની સાહિત્ય પ્રત્યેની લગન, એમની નિષ્ઠા અસાધારણ હતી. એમણે જાતે જ બધું શીખ્યું, સ્વ અધ્યયનથી, ગુજરાતી અને અંગ્રેજી સાહિત્ય અને ખાસ તો કાવ્યશાસ્ત્ર, એનો ઊંડો અભ્યાસ કર્યો. વિજયરાય વૈદ્ય એમની સરખામણી કોની સાથે કરે છે? નર્મદ, કલાપી, મસ્ત કવિ ત્રિભુવન, બોટાદકર, લલિત, પૂજાલાલ, આ બધા સ્વાધ્યાયી સાહિત્ય ભક્તો જેમણે ઓછું ભણ્યા હોવા છતાં માતૃભાષાની કેવી સેવા કરી. વૈદ્ય ખાસ નોંધે છે કે ખબરદારનું સ્થાન ઊંચું છે. કેમ? તો એમની દેશભક્તિ, એમની ભગવદ્ ભક્તિ, કાવ્યની કોમળતા અને કેટલાક વિશિષ્ટ પ્રદાનને લીધે. જેમ કે નર્મદ અને હરિલાલ ધ્રુવ પછી સારા દેશભક્તિ ગીતો કોણે આપ્યા? તો ખબરદારનું નામ મોખરે આવે. પછી મણિલાલ નભુભાઈ પછી તત્વજ્ઞાનને કવિતાનો મુખ્ય વિષય બનાવવાનો ગંભીર પ્રયાસ એમણે કર્યો. અને પેલી વાત, ગુજરાતીમાં સફળ વિડંબન કાવ્યો એટલે કે પેરેડીઝ એ રચવાની પહેલ કરનાર તરીકે તો એ અજોડ છે. હવે પેલું શબ્દ સાહિત્ય પ્રેરિત કવિ વૈદ્ય સ્ત્રોતની ફૂટનોટમાં સ્પષ્ટ કરે છે, ખબર છે, કે આ એવા કવિઓ માટે છે જેમનું કવિત્વ મુખ્યત્વે બીજા કવિઓના સર્જનમાંથી પ્રેરણા લે છે, જીવનના સીધા અનુભવોમાંથી ઓછું. રોમન કવિ વર્જિલનું ઉદાહરણ પણ આપ્યું છે. આનો અર્થ એવો બિલકુલ નથી કે તે ઉતરતા કક્ષાના કવિ છે, ના, પણ એમની પ્રેરણાનો સ્ત્રોત જુદો છે, બસ એટલું જ.
આ સાહિત્ય પ્રેરિત કવિની વિભાવના ખરેખર વિચારવા જેવી છે. એના પર આપણે અંતમાં પાછા ફરીશું. અત્યારે ચલો વૈદ્યના લેખને અનુસરીએ, ખબરદારની કાવ્યયાત્રા જોઈએ. શરૂઆત એમના પહેલા સંગ્રહ કાવ્યરસિકાથી, 1901માં. આ તો એમની કિશોરાવસ્થાની રચનાઓ હતી, 15 થી 18 વર્ષની ઉંમરની. વૈદ્ય નોંધે છે કે આ સાદા પદ્યો છે અને એના પર ખાસ કરીને પુત્રી વિરહ જેવા કાવ્યમાં દલપતરામનો પ્રભાવ સ્પષ્ટ દેખાય છે. પણ અહીં સૌથી વધુ ધ્યાન ખેંચે એવી વાત કઈ, તે સમયના એક યુવાન પારસી લેખક, એમની પાસેથી આવી ભાષાની શુદ્ધિ અને પ્રૌઢીની અપેક્ષા ન રખાય. આ બતાવે છે કે એમની ભાષા પ્રત્યેની સભાનતા અને મહેનત કેવી હશે. સ્ત્રોતની નોંધ એમ પણ કહે છે કે પાછળથી નરસિંહરાવ, નાનાલાલ અને અંગ્રેજી કવિઓ ફ્રાન્સિસ ટોમ્સન અને મેરેડિથનો પ્રભાવ પણ ઉમેરાયો.
બરાબર, એમના શરૂઆતના પ્રયાસો હતા. પછી આપણે જોઈએ છીએ કે એમની કલમ વધુ પરિપક્વ બને છે વિલાસિકામાં, 1905. આ સંગ્રહમાં કવિત્વનો વિકાસ સ્પષ્ટ દેખાય છે. તે સમયના એક વિવેચક હતા હિંમતલાલ અંજારિયા. એમણે તો ત્યાં સુધી કહ્યું કે અહીં કવિની પાંખ ઊંચે ઉડવાનો સફળ પ્રયાસ કરતી જણાય છે. નર્મદનું મદિર, મેઘને સનાતન અંધાર જેવા નોંધપાત્ર કાવ્યો આમાં છે. અહીં તેઓ ધ્વનિત એટલે કે સોનેટ અને બીજા છંદો સાથે પ્રયોગો કરતા પણ જોવા મળે છે. આ એમની ભવિષ્યની પ્રયોગશીલતાનો સંકેત આપે છે નહીં. વૈદ્ય આ સંગ્રહને, ખાસ કરીને એના પ્રકૃતિ કાવ્યોને, નરસિંહરાવ દિવેટિયાની કવિતા શૈલીનું સંતાન કહે છે. અને આ એક જ શબ્દમાં એમ કે એ શૈલીની શક્તિ અને મર્યાદા બંનેનો ઇશારો આવી જાય છે.
પણ જ્યારે વૈદ્ય નરસિંહરાવના પ્રભાવને શક્તિ અને મર્યાદા બંને ગણાવે છે, ત્યારે મર્યાદા કઈ રીતે જોતા હશે? શું એમ કે ખબરદારના પોતાના અવાજને શરૂઆતમાં થોડો દબાવી રહી હતી એવું કંઈ?
સારો પ્રશ્ન છે. વૈદ્ય સીધું એમ નથી કહેતા, પણ સંતાન શબ્દ સૂચવે છે કે કદાચ શરૂઆતમાં નકલનું તત્વ થોડું વધારે હોય, મૌલિકતા ઓછી હોય, શક્ય છે. નરસિંહરાવની શૈલીની જે સુંદરતા છે, સંસ્કારિતા છે, એ તો આવી, પણ કદાચ એની કેટલીક જડતાઓ પણ આવી હોય. જો કે આ તો વિકાસનો એક તબક્કો જ ગણાય ને. આગળ જતા ખબરદાર પોતાનો આગવો અવાજ કેળવે જ છે.
સમજાયું. 3 વર્ષ પછી આવે છે પ્રકાશિકા, 1908. વૈદ્ય રણજીતરામ મહેતાનો હવાલો આપીને કહે છે કે આ સંગ્રહ કદાચ વિલાસિકા જેટલો રસપ્રદ નથી લાગતો, કારણ કદાચ એ કે એમાં પ્રાસંગિક કાવ્યો વધુ છે. અને આ સમયગાળામાં આપણને બીજા મોટા કવિઓ જેમ કે કલાપી અને કાંત, એમની અસર પણ દેખાવા માંડે છે. આ બતાવે છે કે ખબરદાર સતત શીખતા રહેતા હતા. પણ મહત્વનું એ છે કે અહીં ખબરદારનું પોતાનું વ્યક્તિત્વ પણ ખીલતું દેખાય છે. ગોપિકા જેવું મધુર ગીત, આપણું સૌનું પ્રિય ગુણવંતી ગુજરાત અને અમારો દેશ તથા હલ્દીઘાટનું યુદ્ધ જેવા રાષ્ટ્રપ્રેમના કાવ્યો પણ આ સંગ્રહમાં છે.
અને આ રાષ્ટ્રપ્રેમના કાવ્યો તો ખબરદારની એક મોટી ઓળખ બની ગયા. એમણે માત્ર 20મી સદીના શરૂઆતના રાષ્ટ્રીય આંદોલનોને જ નહીં, પણ તે પછીના દાયકાઓના બધા રાષ્ટ્રીય ઉછાળાઓ અને આંતરરાષ્ટ્રીય ઘટનાઓને પણ પોતાની વાણીમાં ઝીલ્યા, ઉત્સાહભરી વાણીમાં, કલાત્મક રીતે. આ બધું સર્જન 3 મુખ્ય સંગ્રહોમાં વહેંચાયેલું છે. ભારતનું ટંકાર 1919, સંદેશિકા 1925 અને રાષ્ટ્રિકા 1940. વૈદ્ય તો પ્રોફેસર વિષ્ણુપ્રસાદ ત્રિવેદીને ટાંકીને કહે છે કે શૌર્ય જેવા વિષયની ભાવાનુરૂપ તાલબદ્ધ સફળ રચનાઓમાં ખબરદારને જોટો ગુજરાતમાં નથી. આ ખરેખર બહુ મોટી વાત છે.
ચોક્કસ, એમાં કોઈ શંકા જ નહીં. અને દરેક સંગ્રહમાં યાદગાર રચનાઓ છે. ભારતનું ટંકારમાં સ્વપ્ન, પ્રકાશના પગલા, રત્નહરણ. સંદેશિકામાં વિષય વૈવિધ્ય છે, પ્રભુ પ્રકૃતિ દેશ માનવતા. અને તેમાં ગુજરાતનું યજ્ઞકુંડ, ઓ ગુજરાત ઓ ગુજરાત, દેવીનું ખપ્પર જેવા કાવ્યો. રાષ્ટ્રિકા તો શૌર્ય ગીતોથી ભરપૂર છે. ભારતનું જયગીત, ખાંડાની ધારે, સિંહવીર, રણહાક, શૂરા 22,000. સાથે સાથે સાહિત્યકારોને પણ રાષ્ટ્ર સેવકો ગણીને અંજલિ આપી છે. વૈદ્ય માને છે કે આ કાવ્યોમાં વાચકને કાર્ય કરવા પ્રેરે તેવી શક્તિ છે. જો કે વૈદ્ય સંતુલિત દૃષ્ટિ રાખે છે, કેટલીક મર્યાદાઓ પણ નોંધે છે. જેમ કે ક્યારેક વિષયનું પુનરાવર્તન થાય છે અને અમુક પ્રસંગોપાત રચનાઓમાં કાવ્યતત્વ થોડું નબળું પડે છે, પણ છંદો પરનું એમનું પ્રભુત્વ અને પ્રયોગશીલતા અહીં પણ ચાલુ જ રહે છે.
દેશભક્તિની આ ધારા પછી ખબરદાર 2 મોટા અને ગહન કાવ્યો તરફ વળે છે, કલિકા 1926 અને દર્શનિકા 1931. કલિકા પ્રેમની 7 અવસ્થાઓનું નિરૂપણ કરતું એક લાંબુ કાવ્ય છે. જો કે તેમાં કોઈ સળંગ વાર્તા નથી, પણ મનહર નામના મુક્તધારા છંદમાં રચાયેલું છે. એની દરેક કડીમાં ભાવ, વિચાર કે કલ્પનાની તાજગી લઈને આવે છે. આ મનહર છંદ પોતે જ નોંધપાત્ર છે. પરંપરાગત બંધનોથી થોડી છૂટછાટ લે છે. વૈદ્ય સૂચવે છે કે આ કાવ્યને એક સાથે વાંચવા કરતાં નાના ટુકડાઓમાં માણવાથી વધુ આનંદ આવે. તેને કાંતના ક્લાંત કવિ પછીનું મહત્વનું સળંગ પ્રેમ કાવ્ય ગણવામાં આવે છે. તેની સ્નિગ્ધતા, કોમળતા અને સુંદર કલ્પનાચિત્રો એની ખૂબીઓ છે. અલબત્ત વૈદ્ય ફૂટનોટમાં નોંધાયેલી ટીકાઓ પણ ટાંકે છે, જેમ કે પ્રેમ જેવા કોમળ વિષય માટે આ છંદ કદાચ ભારે ખમ લાગે, કાવ્ય વધુ પડતું લાંબુ છે, બંધારણ થોડું શિથિલ છે અને ક્યાંક કૃત્રિમતા કે શબ્દોનો આડંબર લાગે.
પણ શું લાંબા કાવ્યોની લંબાઈ કે છૂટક બંધારણ ક્યારેક વિષયની વિશાળતાને અનુરૂપ ન હોઈ શકે? પ્રેમ કે તત્વજ્ઞાન જેવા વિષયોને ટૂંકા સ્વરૂપમાં બાંધવા કદાચ મુશ્કેલ હોય, ખરું ને?
તમારો મુદ્દો સાચો છે અને આ હંમેશા વિવેચનમાં ચર્ચાનો વિષય રહે છે. કદાચ ખબરદારને પોતાના વિચારો અને ભાવોને વિસ્તારથી રજૂ કરવા માટે આ સ્વરૂપ વધુ અનુકૂળ લાગ્યું હોય, બની શકે. વૈદ્ય ટીકાઓને નોંધે છે પણ તે કાવ્યની સિદ્ધિઓને ઓછી નથી આંકતા. એ જ રીતે દર્શનિકા આવે છે 1931માં, જેને વૈદ્ય ખબરદારનો સૌથી ગંભીર, સૌથી ઉદ્દત્ત પ્રયાસ ગણે છે. કવિતાને તત્વજ્ઞાનના ગહન પ્રદેશમાં લઈ જવાનો વિકટ પ્રયાસ. અહીં ધર્મ, તત્વજ્ઞાન અને તે સમયનું વિજ્ઞાન, સાયન્સ, એ ત્રણે વચ્ચે સમન્વય સાધવાનો પ્રયત્ન છે. આ માત્ર ભાવુક કવિતા નથી, અહીં બુદ્ધિપૂર્વકનો તર્ક છે, દલીલો પણ છે. 9 ખંડોમાં વહેંચાયેલું આ કાવ્ય જીવનના મૂળભૂત પ્રશ્નો પર મંથન કરે છે. બીજા ચિંતકો અને કવિઓ જેમ કે ગીતા, ઉપનિષદ, બ્રાઉનિંગ, એમર્સનના વિચારોની મદદથી અને વાચકને પણ વિચારવા પ્રેરે છે.
દર્શનિકાનું મહત્વ વૈદ્ય કઈ રીતે આંખે છે, એમાં શું ખાસ છે?
વૈદ્ય દર્શનિકાના ઘણા મહત્વના પાસા ઉજાગર કરે છે. એક તો કવિતા અને તર્કનું સમન્વય કરવાની કળા, એ બહુ અઘરું કામ છે. બીજું, ગહન ચિંતનને સરળતાથી રજૂ કરવાની શૈલી, અને સૌથી મહત્વનું, કવિની પોતાની સ્વાનુભૂતિનો સ્પર્શ, જે જીવનની સમસ્યાઓના નિરૂપણને વિશ્વસનીય બનાવે છે અને કવિનો જે અંતિમ આશાવાદ છે તેને પ્રેરક બનાવે છે. વૈદ્ય તો ત્યાં સુધી કહે છે કે આ કાવ્યમાં ગુજરાતી કવિતામાં ભાગ્ય જોવા મળતી જીવનવિધાયક બનવાની યોગ્યતા રહેલી છે, એટલે કે એવું કાવ્ય જે વાચકના જીવનને ઘડવામાં મદદરૂપ થાય. જો કે પેલી કલિકા જેવી જ કેટલીક ટીકાઓ વિષયથી ભટકી જવું, પુનરાવર્તન, શિથિલ રચના, શબ્દોની ભરમાર અહીં પણ લાગુ પડતી હોવાનું વૈદ્ય નોંધે છે.
પ્રેમ અને તત્વજ્ઞાન જેવા ગહન વિષયો પછી હવે વાત કરીએ એમના ભક્તિ કાવ્યોની. ભજનિકા 1928 અને કલ્યાણિકા 1940. વૈદ્ય ખબરદારને અર્વાચીન ગુજરાતના પ્રથમ પંક્તિના ભક્ત કવિ તરીકે ઓળખાવે છે. આ પોતે જ એક મોટું બિરુદ છે. ભજનિકામાં લગભગ 75 ભજનો છે, એમાંથી ત્રીજા ભાગના એટલે કે 25 ભજનોમાં એમની સર્જકતા ઉત્તમ રીતે પ્રગટ થાય છે. આ ભજનોમાં ભક્તિના લગભગ બધા રંગ જોવા મળે છે, નિરાશા અને પશ્ચાતાપથી લઈને પ્રભુ મિલનના આનંદ સુધી. નવલા દેશ, હારી જાઉં રે, સંતા કુકડી, દિલની વાતો, સુર સંદેશ, સાહેબની નાવડી જેવી રચનાઓ ખરેખર હૃદયસ્પર્શી છે. અને એક ખાસ વાત, એમણે અંગ્રેજી કવિ ફ્રાન્સિસ થોમ્સનનું પ્રખ્યાત કાવ્ય છે ધ હાઉન્ડ ઓફ હેવન, એના આધારે દોટ અને કેડો જેવા અદ્ભુત કાવ્યો રચ્યા છે. મૂળ ભાવને જાળવી રાખીને પોતાનો ઊંડો ભક્તિરસ ઉમેર્યો છે એમાં.
અને પછી આવે છે કલ્યાણિકા 1940માં. આમાં પરંપરાગત ભક્તિભાવો તો છે જ, પણ સાથે સાથે આધુનિક સમયના ભાવો પણ છે, જેમ કે સત્યની શોધ, પ્રભુ સામે પ્રશ્નો કરવાની વૃત્તિ, આ બધું નિરૂપણ છે, દિવ્ય અનુભૂતિની ઝલક છે, પ્રભુ મિલનની તીવ્ર ઝંખના છે, અને ધર્મ સાધનાને રોજિંદા જીવન સાથે જોડવાનો બોધ આ બધું આ સંગ્રહમાં જોવા મળે છે. અનિર્વાચ્ય પરમતત્વ, નવપ્રકાશ, કલ્યાણ, અમૃતૃષા, સતત દિવ્ય વસંત, પ્રભુની સ્નેહ ઠગાઈ, જીવન ઘાટના ઘા, પરમાર્થ, યોગ, કર્મના પ્રતિબિંબ, આ બધી રચનાઓ ભાવકને વિચારતા કરી મૂકે એવી છે. વૈદ્યનું નિરીક્ષણ છે કે આ ભજનોમાં વાચકને વિનમ્ર, નિર્મળ, ધૈર્યવાન અને ઈશ્વરપ્રેમી બનાવવાની ક્ષમતા છે.
ભક્તિભાવ પછી હવે એમના રાસ કાવ્યો અને પેલા બહુ ચર્ચિત વિડંબન કાવ્યો તરફ જઈએ. રાસચંદ્રિકા 1941, એમાં 125 જેટલા રાસ અને ગીતો છે. વૈદ્ય માને છે કે રાસ કવિતામાં નાનાલાલ અને બોટાદકર પછી ખબરદારનું સ્થાન ગુણવત્તાની દ્રષ્ટિએ ત્રીજું આવે. સ્વાભાવિક રીતે જ આ બંને પુરોગામી કવિઓનો પ્રભાવ એમના પર છે, પણ ખબરદારનું પોતાનું આગવું વ્યક્તિત્વ પણ તેમાં ડોકાય છે. અમર વસંત, સંધ્યાના સોણલા, દાંપત્યનો વિજયકાળ, નવશક્તિનો રાસ, રક્ષાબંધન, મોતીના છોડ, આવા રાસગીતો એમની કલ્પનાશક્તિ, ભાવોની કોમળતા અને સંગીતમયતાને કારણે સુંદર બન્યા છે. આ ઉપરાંત શ્રીજી ઈરાન શાહનો પવાડો 1943 જેવી લાંબી કથાત્મક રચના પણ છે.
અને હને એ રચનાઓ જેણે ગુજરાતી સાહિત્યમાં ખબરદારને એકદમ વિશિષ્ટ સ્થાન અપાવ્યું. એમના વિડંબન કાવ્યો પેરેડીઝ, પ્રભાતનો તપસ્વી અને કુકુટ દીક્ષા, પહેલું પ્રકાશન 1920, સુધારેલું 1937, વૈદ્ય આ રચનાઓને ગુજરાતીમાં આ પ્રકારની અતૃતીય ગણાવે છે, મતલબ જેની કોઈ જોડ ન મળે તેવી. આ કાવ્યોમાં કવિ નાનાલાલના અપદ્યાગદ્યનું ખંડન છે. પેલી છંદો વગરની ગદ્ય જેવી લાગતી પણ કાવ્યાત્મક પંક્તિઓવાળી શૈલી, એનું ખૂબ જ બુદ્ધિપૂર્વક વિનોદ સાથે અને કવિત્વ જાળવી રાખીને ખંડન કર્યું છે. પણ મજાની વાત એ છે, વૈદ્યના મતે આ રચનાઓ નાનાલાલની એ જ વિશિષ્ટ શૈલીનું એકમાત્ર સફળ અનુકરણ પણ છે. આ ખબરદારની પ્રતિભા દર્શાવે છે. કટાક્ષ પણ કેવો કલાત્મક! એમની કટાક્ષ કરવાની શક્તિ એમના અપ્રકાશિત લખે ગીતાના છપ્પાઓમાં પણ દેખાય છે.
ખરેખર અદ્ભુત! દક્ષિણ ભારતમાં બેસીને વેપાર સંભાળતા સંભાળતા કોઈ વ્યક્તિ ગુજરાતી કવિતાના આટલા બધા સ્વરૂપોમાં આટલી ઊંડી સમજ અને મૌલિકતા સાથે પ્રદાન કરી શકે. કવિતા ઉપરાંત એમના ગદ્યકાર્ય વિશે પણ વૈદ્ય વાત કરે છે. કઈ લખ્યું છે એમણે ગદ્યમાં?
હા, ચોક્કસ. ખબરદારનું ગદ્ય ક્ષેત્રે પણ મહત્વનું પ્રદાન છે, ખાસ કરીને એમનો ગ્રંથ ગુજરાતી કવિતાની રચના કળા 1941. આ પુસ્તક 5 વ્યાખ્યાનોનો સંગ્રહ છે. એમાં કવિતાનું સ્વરૂપ શું છે, પદ્યરચનાના મૂળ ક્યાં છે, એનો ભારતીય ભાષાઓ અને ગુજરાતીમાં કેવો વિકાસ થયો, પશ્ચિમની અસરો સહિત કાવ્ય કેવી રીતે રચાય અને તેમાં ભાષાનું શું મહત્વ છે, આ બધા મુદ્દાઓની છણાવટ છે શાસ્ત્રીય છતાં સરળ શૈલીમાં. વૈદ્ય, આ ગ્રંથને પંડિત યુગના રમણભાઈ નીલકંઠના કવિતા અને સાહિત્ય પછી કાવ્યશાસ્ત્ર પરનો બીજો મહત્વનો પ્રયાસ ગણે છે. એની કિંમત શેમાં છે? તો લેખકનું વિશ્વ સાહિત્યનું વિશાળ વાંચન, ઊંડો અભ્યાસ, સ્પષ્ટ અને દૃઢ મંતવ્યો અને શાસ્ત્રીય વિષયને પણ રસાળ રીતે રજૂ કરવાની પદ્ધતિ એમાં રહેલી છે. આ ઉપરાંત એમના કેટલાક અન્ય વ્યાખ્યાનો, પુસ્તકોના પ્રવેશકો અને પદ્યરચના પરના લેખો પણ છે.
તો આટલી વિસ્તૃત ચર્ચા પછી જો આપણે વૈદ્યના મૂલ્યાંકનનો સાર કાઢવો હોય તો ખબરદારના મુખ્ય યોગદાનો કયા ગણાવી શકાય ટૂંકમાં?
હા, વૈદ્યના વિશ્લેષણ મુજબ મુખ્ય યોગદાનો આ પ્રમાણે તારવી શકાય. 1. 20મી સદીની શરૂઆતમાં દેશભક્તિ અને શૌર્યની કવિતાના તેઓ મુખ્ય પ્રણેતા બન્યા. 2. દર્શનિકા દ્વારા ગુજરાતી કવિતાને તત્વજ્ઞાન તરફ વાળવાનો મહત્વનો પ્રયાસ કર્યો. 3. ભજનિકા અને કલ્યાણિકા દ્વારા તેઓ અર્વાચીન યુગના મુખ્ય ભક્ત કવિઓમાં સ્થાન પામ્યા. 4. સુંદર રાસકાવ્યો રચ્યા અને સાથે જ અજોડ વિડંબન કાવ્યો આપ્યા. 5. ગુજરાતી કવિતાની રચના કળા દ્વારા કાવ્યશાસ્ત્રના અભ્યાસમાં મૂલ્યવાન ઉમેરો કર્યો. 6. એમની પૃષ્ઠભૂમિ જોતા પારસી, ઓછું ભણતર, દક્ષિણવાસ છતાં ગુજરાતી ભાષા પર અસાધારણ શુદ્ધિ અને પ્રભુત્વ મેળવ્યું એ પ્રશંસનીય છે. અને 6. પેલું સાહિત્ય પ્રેરિત કવિ તરીકે બીજાના સાહિત્યમાંથી સફળતાપૂર્વક પ્રેરણા લઈને પણ પોતાની આગવી છાપ ઊભી કરી.
અને આપણે પેલી સાહિત્ય પ્રેરિત કવિની વિભાવના પર ફરી આવીએ. વૈદ્યનો ભાર શેના પર છે? શું એ ખબરદારની મૌલિકતા પર પ્રશ્ન ઉઠાવે છે એવું લાગે?
ના, જરા પણ નહીં. વૈદ્ય બહુ સ્પષ્ટ છે. ભાર કવિ શબ્દ પર હોવો જોઈએ, સાહિત્ય પ્રેરિત વિશેષણ પર નહીં. એમનું કહેવું છે કે ઉત્તમ સાહિત્યથી પ્રેરિત થવું, એને પચાવવું અને તેમાંથી નવું સર્જન કરવું એ પણ એક મોટો ગુણ છે જે દરેક લેખકમાં નથી હોતો. ખબરદારે આ કર્યું અને સફળતાપૂર્વક કર્યું, એટલે વૈદ્ય આને મર્યાદા તરીકે નથી જોતા, પણ એમની સર્જન પ્રક્રિયાની એક લાક્ષણિકતા તરીકે જુએ છે.
બરાબર. વૈદ્ય ખબરદારની સિદ્ધિઓની ખૂબ પ્રશંસા કરે છે, પણ શું તેઓ કોઈ મર્યાદાઓ પણ નોંધે છે? એક સંતુલિત વિવેચન માટે એ પણ જરૂરી છે ને?
ચોક્કસ. વૈદ્ય તટસ્થ વિવેચક છે, એટલે પ્રશંસાની સાથે કેટલીક મર્યાદાઓનો ઉલ્લેખ પણ કરે છે, જેની વાત આપણે કાવ્યસંગ્રહોની ચર્ચા વખતે છૂટક છૂટક કરી છે. જેમ કે બધા પ્રાસંગિક કાવ્યો એકસરખી ગુણવત્તાના નથી, તેમાં ક્યારેક ઊંડાણનો અભાવ લાગે છે. દેશભક્તિના કાવ્યોમાં ક્યારેક વિષયર અને ભાવોનું પુનરાવર્તન જોવા મળે છે. કલિકા અને દર્શનિકા જેવા લાંબા કાવ્યોના બંધારણમાં શિથિલતા, વધુ પડતી લંબાઈ, શબ્દાડંબર જેવી બાબતો ટીકાને પાત્ર બની શકે છે. અને શરૂઆતના કાવ્યોમાં દલપતરામ, નરસિંહરાવ, નાનાલાલ, બોટાદરકર જેવા પુરોગામીઓનો પ્રભાવ સ્પષ્ટ વર્તાય છે. જો કે વૈદ્ય આને નકારાત્મક રીતે નથી જોતા, કવિના વિકાસના સ્વાભાવિક તબક્કા તરીકે મૂલ્યવે છે.
શું ભણ્યું હોવા છતાં નર્મદ અને કલાપી જેવા સ્વાધ્યાયી મહારથીઓની હરોળમાં સ્થાન મેળવ્યો. દર્શનિકા જેવા ગહન કાવ્યને તેની ફિલસૂફી, કવિતા અને સ્વાનુભૂતિના અનોખા મિશ્રણને કારણે જીવન વિધાયક બનવાની ક્ષમતા ધરાવતું ગણવું, અને પેલી નાનાલાલના અપદ્ય ગદ્યની પેરોડી કેટલી બુદ્ધિશાળી અને કલાત્મક રીતે કરેલી ટીકા. વૈદ્યનું અંતિમ વાક્ય પણ કેટલું કાવ્યાત્મક છે ખબરદાર, એક મનોહર ભ્રમણ છે જેનો ગુંજારો ગુજરાતી સાહિત્યવાળીમાં લાંબા સમય સુધી સંભળાતો રહેશે.
ખરેખર. અને આજે આટલા વર્ષો પછી પણ ખબરદાર પર લખાયેલો વૈદ્યનો આ લેખ વાંચવો શા માટે મહત્વનો છે? કારણ કે તે આપણને એક એવા સમર્પિત સ્વશિક્ષિત કવિની ગાથા કહે છે જેમણે લગભગ દરેક મુખ્ય સાહિત્ય પ્રકારમાં મૌલિક પ્રદાન કર્યો, જે પોતાના સમયની રાષ્ટ્રીય ભાવના સાથે જોડાયા, જેમણે ગહન દાર્શનિક પ્રશ્નો ઉઠાવ્યા, અને સૌથી મહત્વનું, જેમણે પ્રતિકૂળ સંજોગોમાં પણ ભાષા પર અદ્ભુત પ્રભુત્વ મેળવી બતાવ્યું. એમની આખી સફર સ્વ અધ્યયન, નિષ્ઠા અને સાચા સાહિત્ય પ્રેમની શક્તિનું ઉદાહરણ છે. અને સાથે સાથે વિજયરાય વૈદ્યનું આ વિશ્લેષણ પોતે પણ એ સમયના સાહિત્યિક વિવેચનનો ઉત્તમ નમૂનો છે. પ્રશંસાત્મક છતાં સંતુલિત, ઊંડાણપૂર્વકનું અને રસાળ.
અને આ બધી ચર્ચામાંથી એક અંતિમ વિચાર મનમાં આવે છે, પેલી સાહિત્ય પ્રેરિત કવિની સંકલ્પના સાથે જોડાયેલો. વૈદ્ય કહે છે કે ખબરદારનું કવિત્વ મોટે ભાગે અન્ય કવિઓ પાસેથી પ્રેરણા લે છે. આજના યુગ વિશે વિચારીએ તો જ્યાં માહિતી, પ્રભાવો, અન્ય કલાકારોના કામનો સતત મારો આપણા પર થતો રહે છે, ત્યાં આજના સર્જકો માટે એ કેટલો મોટો પડકાર હશે કે હાલના અસંખ્ય કાર્યોથી પ્રેરિત થવું અને પોતાના અંગત જીવનના અનુભવમાંથી ઉદ્ભવતો સાવ નોખો મૌલિક અવાજ શોધવો. આ બંને વચ્ચે સંતુલન કઈ રીતે જાળવવું? પ્રેરણા ક્યારે અનુકરણ બની જાય એ રેખા ક્યાં દોરવી? વૈદ્યના મતે ખબરદારે એ સમયમાં આ સંતુલન કઈ રીતે સાધ્યું હશે જેથી તેઓ સાહિત્ય પ્રેરિત હોવા છતાં એક મૌલિક અને મહત્વના કવિ તરીકે સ્થાપિત થયા? આ પ્રશ્ન આપણને સૌને વિચારતા કરી મૂકે એવો છે. વિજયરાય વૈદ્યના અર્ધેશર ખબરદાર પરના લેખ આધારિત આ રસપ્રદ ચર્ચા આપણે અહીં સમાપ્ત કરીએ છીએ.
ખરેખર એક પ્રતિષ્ઠિત વિવેચકની કલમે એક મહત્વપૂર્ણ, બહુમુખી અને પ્રેરણાદાયી કવિનું આ ખૂબ જ ઊંડાણપૂર્વકનું અને વિચાર પ્રેરક અવલોકન હતું.
આ પ્રસ્તુતિ એકત્રા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.